એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આજની આપણી વાતચીતનો વિષય છે ગુજરાતી સાહિત્ય વિવેચનનો એક ઘણો જ મહત્વનો લેખ. લેખક છે સુરેશ જોશી અને લેખનું શીર્ષક વિષ્ણુભાઈના વક્તવ્યનું વિવેચન. આમાં જોશીજીએ સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ જે વક્તવ્ય આપેલું એની બહુ ઊંડી અને કહી શકાય કે ધારદાર સમીક્ષા કરી છે.
હા, બરાબર કહ્યું. વિષ્ણુભાઈ ત્રિવેદી એ સમયે એટલે ગુજરાતી સાહિત્યના અભ્યાસ અને વિવેચનમાં એમનું નામ ઘણું મોટું હતું. એમની અભિજાત રૂચિ અને ઊંડી વિદ્યા માટે તો એ જાણીતા હતા જ.
એટલે સ્વાભાવિક છે કે પરિષદ પ્રમુખ તરીકે એ બોલે ત્યારે લોકો અપેક્ષા રાખે કે ભાઈ અત્યારના સાહિત્યનું શું ચાલી રહ્યું છે, એનું કોઈ નિદાન કરે, કોઈ દિશા ચિંધે.
ચોક્કસ, એવી અપેક્ષા તો રહે જ. અને એમના વક્તવ્ય પાસેથી સમકાલીન સાહિત્યિક અવસ્થાની ચિકિત્સાની માર્ગદર્શનની આશા હતી.
અને બીજી બાજુ સુરેશ જોશી, એ તો ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાવાદના અને ખાસ કરીને પેલું સ્વરૂપનિષ્ઠ વિવેચન કહીએ ને, કૃતિની રચના, એના ફોર્મ પર ભાર મૂકતું વિવેચન, એના તો પ્રખર હિમાયતી અને પ્રણેતા જેવા ગણાય.
હા, એમના માટે કૃતિનું સ્વરૂપ બહુ અગત્યનું હતું.
એટલે આલેખમાં એમણે વિષ્ણુભાઈના જે મૂલ્યાંકનો હતા, એમની જે વિવેચન દ્રષ્ટિ હતી, એના પર અમુક મૂળભૂત અને ખરેખર ગંભીર કહી શકાય એવા સવાલો ઉઠાવ્યા છે.
ચોક્કસ, આ લેખનો એમ કહીએ કે હાર્દસ એ છે કે સુરેશ જોશીને એવું લાગે છે કે વિષ્ણુભાઈ જે રીતે કૃતિઓની સમીક્ષા કરે છે અને ખાસ કરીને જે શબ્દો વાપરે છે.
હા, પેલા શબ્દો
સૌષ્ઠવ સંપન્ન.
હા,
સૌષ્ઠવ સંપન્ન, પછી કૌતુક રાગી, ચારુ સરલ, આ બધા શબ્દો જોશીજીના મતે કૃતિના સાચા મૂલ્યને પકડવામાં ક્યાંક અધૂરા રહે છે.
એટલે ઉપર છલ્લા લાગે છે.
હા, ક્યારેક અસ્પષ્ટ લાગે તો ક્યારેક એમ પણ લાગે કે એમાં વિષ્ણુભાઈના પોતાના પૂર્વગ્રહો પણ દેખાય છે. અને સૌથી મોટો મતભેદ તો પેલી પ્રયોગશીલતા અને આધુનિક કલા સ્વરૂપો પ્રત્યેના વિષ્ણુભાઈના વલણ બાબતે છે. એના પર તો જોશીજી ઘણા તીખા છે.
ઓ, રસપ્રદ. તો ચાલો જરા જોઈએ કે સુરેશ જોશી કેવી રીતે આખી વાત માંડે છે. શરૂઆતમાં તો એમણે વિષ્ણુભાઈએ રવિન્દ્રનાથ ટાગોરનું સ્મરણ કર્યું, બંગાળ ગુજરાતના સંબંધોની વાત કરી, એની નોંધ લીધી છે, ખરું ને?
હા, એની નોંધ લે છે અને પ્રાદેશિકતા જેવા મુદ્દાઓ પર વિષ્ણુભાઈના વિચારોનો ઉલ્લેખ પણ કરે છે. પણ પછી તરત જ જોશી મુખ્ય મુદ્દા પર આવે છે.
કયા મુદ્દા પર?
વિષ્ણુભાઈએ ગુજરાતી સાહિત્યના ઇતિહાસની જે રૂપરેખા આપે છે એની સમીક્ષા પર. હેમચંદ્રથી શરૂ કરીને છેક અર્વાચીન યુગ સુધીના જે મુખ્ય લેખકો અને પ્રવાહો છે એના પર વિષ્ણુભાઈએ જે કહ્યું એની જોશી ચર્ચા કરે છે.
અચ્છા.
જેમ કે પેલી 1844ની માનવધર્મ સભાના મહત્વની નોંધ લે છે, પણ સાથે એવો ઇશારો પણ કરે છે કે અહીં દલપતરામ જેવા કવિનું નામ કદાચ રહી ગયું છે.
ઓકે, એટલે અહીંથી જ જોશીજી વિષ્ણુભાઈની પસંદગીઓ અને એમના ભાર મૂકવાના જે મુદ્દાઓ છે એના પર પ્રશ્નો ઊભા કરવાનું શરૂ કરે છે. જેમ કે પેલું રમણભાઈ નીલકંઠનું નાટક રાયનો પર્વત.
હા, ઘણું જાણીતું નાટક.
એના માટે વિષ્ણુભાઈ કહે છે, કૌતુક રાગી સુધારક બુદ્ધિનું સૌષ્ઠવાપન્ન ઉત્તમ ફળ. હવે આ સૌષ્ઠવ સંપન્ન શબ્દ છે એના પર જ જોશી પ્રશ્નાર્થ મૂકે છે. શું આ શબ્દ ખરેખર નાટકની જટિલતાને પકડે છે? એવું જ કાંત અને નરસિંહરાવ માટે.
હા, બે અલગ મિજાજના કવિઓને સાથે મૂકી દીધા સૌષ્ઠવ સંપન્ન કહીને. શું એનાથી બંનેની ખાસિયત સ્પષ્ટ થાય એવો પ્રશ્ન જોશી ઉઠાવે છે. અને ગોવર્ધન રામની સરસ્વતી ચંદ્ર માટે સારસ સંરક્ષક બુદ્ધિનો રંગ સંપન્ન કલા વિજય એવી સંજ્ઞા. જોશીનો મૂળ પ્રશ્ન એ છે કે આવા શબ્દો ખરેખર કૃતિને સમજવામાં મદદ કરે છે કે પછી ખાલી ભારેખમ લેબલ બની રહે છે.
બરાબર.
જો કે જોશી એ વાતની નોંધ પણ લે છે અને કદાચ સરાહના પણ કરે છે કે વિષ્ણુભાઈ તે યુગની બહુ ઓછી કૃતિઓને સાચા અર્થમાં પ્રશિષ્ટ એટલે કે ક્લાસિક ગણે છે. એ એમની વિવેચક તરીકેની કડકાઈ બતાવે છે.
પણ પછી?
પણ પછી મુનશી અને નાનાલાલ જેવા સાવ જુદા લેખકોને એક જ ત્રાજવે તોડવાની વિષ્ણુભાઈની રીત સામે જોશીને સખત વાંધો પડે છે.
હા, આ બહુ મહત્વનો મુદ્દો છે, ખાસ કરીને નાનાલાલવાળો. વિષ્ણુભાઈ નાનાલાલને સૌથી વિશેષ જાગૃત કલાકાર કહે છે અને સુરેશ જોશી એની સાથે બિલકુલ સહમત નથી.
જરા પણ નહીં. એમનો સવાલ સીધો છે. જો નાનાલાલ ખરેખર જાગૃત કલાકાર હોય તો એમની કવિતામાં વારંવાર ભાષા ને ભાવ વચ્ચેનો મેળ કેમ નથી દેખાતો? પેલો ખાલી શબ્દોનો આડંબર, જેને જોશી વાગાડંબર કહે છે, એ કેમ આટલો બધો?
અને પેલું ભાવનું આરોપણ?
હા, લાગણીઓને સીધી ઠોકી બેસાડવાની વૃત્તિ. જોશી કહે છે કે જાગૃત કલાકાર તો સ્વરૂપ પ્રત્યે, શિસ્ત પ્રત્યે વધુ સભાન હોય, એ આવી રીતે સીધું આરોપણ ન કરે.
મુનશી વિશે શું કહે છે જોશી? વિષ્ણુભાઈ તો એમને સાચા નવલકથાકાર ગણે છે.
હા, વિષ્ણુભાઈ મુનશીમાં જીવનની વિચિત્રતા જોવાનો રસ અને તાત્વિક દૃષ્ટિ એવા બે ભાગ પાડે છે. જોશી અહીં પ્રશ્ન કરે છે કે શું વૈચિત્ર્ય જોવું, એટલે કે જીવનની વિવિધતા અને વિચિત્રતા પકડવી, એ શું નવલકથાકાર માટે જરૂરી નથી? એને તાત્વિક દૃષ્ટિથી ઉતરતું કેમ ગણવું? અને જોશી મુનશીની કેટલીક મર્યાદાઓ પણ ચીંધે છે, જેમ કે એમના સંવાદો ઘણીવાર પટાકડા જેવા નાટકીય હોય છે. પાત્રોમાં એક જ પ્રકારના પ્રતાપીપણાનું પુનરાવર્તન જોવા મળે, ઊંડાણનો ક્યાંક અભાવ લાગે.
એટલે જોશી સતત વિષ્ણુભાઈની પરિભાષા અને એમના મૂલ્યાંકનના ધોરણો પર સવાલ ઉઠાવતા રહે છે. એમણે એ પણ નોંધ્યું છે કે ખબરદાર, બોટાદકરની વાત થાય છે પણ ગદ્યકારોમાં સ્વામી આનંદ કે પંડિત સુખલાલજી જેવા મહત્વના નામ કેમ નથી આવતા?
બરાબર. અને કાવ્ય પ્રકારોમાં સોનેટની વાત થાય પણ નાટકમાં આકાર સૌષ્ઠવ એટલે કે સુઘડ બંધારણ કેમ નથી? એના જે કારણો વિષ્ણુભાઈ આપે છે, કૌતુક રાગ, રંગરાગ, અવનવું કરવાની રડ, એની પણ જોશી ટીકા કરે છે.
અવનવું કરવાની રડ એ તો સર્જકનો સ્વભાવ છે, એ નકારાત્મક કેવી રીતે?
એ જ તો જોશીનો મુદ્દો છે. દરેક કલાકાર કંઈક નવું કરવા મથે જ ને, એને નકારાત્મક લેબલ કેમ આપવું?
ગાંધીજીના પ્રભાવ વિશે પણ કંઈક હતું ને?
હા, ગાંધીજીના પ્રભાવની ચર્ચામાં જોશી એક બહુ જ સરસ વાત કરે છે. એ ચેતવે છે કે ખાલી ગાંધીજીના વિચારોથી પ્રભાવિત થવાથી કે એમની છાપ દેખાડવાથી સારું સાહિત્ય નથી બની જતું.
અચ્છા,
મુખ્ય વાત એ છે કે એ પ્રભાવ કલાકારે કેવી રીતે ઝીલ્યો, કેવી રીતે પચાવ્યો અને એમાંથી શું નવું મૌલિક સર્જન થયું. માત્ર પ્રભાવ દેખાય એ પૂરતું નથી. એવી જ રીતે કિશોરલાલ મશરૂવાળાને સ્વતંત્ર ફિલોસોફ કહેવા સામે પણ જોશી સાવચેતી બતાવે છે. કહે છે કે એમની વિચારણાની હજુ ગહન તપાસ થવી જોઈએ.
અને હવે પેલો મુદ્દો જેના પર સૌથી વધુ મતભેદ છે, નવી પેઢીના કવિઓ, મેઘાણી, સુંદરમ, પૂજાલાલની વાત પછી ખાસ કરીને નિરંજન ભગત, રાજેન્દ્ર શાહ, ઉષ્ણસ, જયંત પાઠક જેવા આધુનિક કવિઓ.
હા, જેઓ નવા પ્રયોગો કરી રહ્યા હતા એ સમયે, એમના વિશે વિષ્ણુભાઈના મંતવ્યો પર સુરેશ જોશીનો સૂર એકદમ તીખો થઈ જાય છે.
શું કહે છે વિષ્ણુભાઈ એમના વિશે?
એવું લેબલ મારે છે અને ત્યાં સુધી કહે છે કે આ કવિઓની જૂની ઢબની કવિતા વધુ લાંબો વખત આહલાદક રહેશે.
ઓહ, આ તો સીધી ટીકા થઈ.
બસ આ જ વાત પર સુરેશ જોશીનો વિરોધ ચરમસીમા પર પહોંચે છે. એ કહે છે, પ્રયોગલક્ષી કહીને તમે જાણે એમ કહો છો કે આ લોકો બીજું કંઈ કરતા જ નથી, ખાલી પ્રયોગો જ કર્યા કરે છે. જ્યારે હકીકત એ છે કે દરેક સાચો કલાકાર સતત પ્રયોગશીલ હોય જ છે. અભિવ્યક્તિના નવા રસ્તા શોધવા એ તો સર્જનનો ભાગ છે. અને પેલું વિધાન કે જૂની ઢબની કવિતા વધુ આહલાદક રહેશે, એની પાછળ શું તર્ક છે?
શું કલાનો હેતુ ખાલી આહલાદ આપવાનો છે?
એ જ પ્રશ્ન જોશી પૂછે છે. અને અહીં તેઓ કલામાં કદર્યતાના આસ્વાદની વાત છેડે છે. એમની દલીલ છે કે જીવનનો કોઈ પણ અનુભવ, ભલે ને કઠોર હોય, અપ્રિય હોય, એ કલાનો વિષય બની શકે છે. કલાનું કામ ખાલી સુંદરને મીઠું આપવાનું નથી.
બરાબર. નવલકથા અને ટૂંકી વાર્તામાં વિષ્ણુભાઈને ટૂંકી વાર્તામાં વધુ કળાવિધાન દેખાયું એ નોંધપાત્ર છે, પણ પછી પેલો ડર.
હા, જ્યારે વિષ્ણુભાઈ ડર વ્યક્ત કરે છે કે પ્રગતિવાદ, વાસ્તવિકતા અને પ્રયોગના નામે બહુ હાણ થશે, ત્યારે જોશી એને ફગાવી દે છે. કહે છે કે આ તો તમારો અંગત અભિપ્રાય છે.
અને જોશીનો જવાબ પણ ધારધાર છે.
હા, પ્રયોગ નહીં થાય તો જે હાણ થશે તેને મુકાબલે આ પ્રયોગોથી થતી હાણ કશી વિસાતમાં નથી. એટલે કે પ્રયોગ ન કરવાથી થતું નુકસાન વધારે મોટું છે.
અને પેલો ચિત્રકળા અને શિલ્પકળાવાળો ભાગ, એ તો બહુ જ વિવાદાસ્પદ લાગે છે.
હા, એ કદાચ સૌથી તીવ્ર ભાગ છે. વિષ્ણુભાઈ આધુનિક કળાના પ્રયોગોને, કદાચ એબસ્ટ્રેક્ટ કે એક્સપ્રેશનિસ્ટ આર્ટ હશે, એને ધ્યાન ખેંચવાની છબીલી વેશ્યાગીરી માત્ર કહીને વખોડી કાઢે છે.
બાપરે, આટલા તીખા શબ્દો!
હા, અને આની સામે સુરેશ જોશીનો રોષ ભભૂકી ઉઠે છે. તેઓ વિષ્ણુભાઈના આ વલણને અનુદારતા કહે છે અને ત્યાં સુધી કહે છે કે એમાં ક્યારેક હિંસાવૃત્તિના દર્શન થાય છે.
ઓહો,
જોશી ભારપૂર્વક કહે છે કે દરેક સર્જકને પોતાનું સ્વકીય કિંચિત એટલે કે પોતાની આગવી દ્રષ્ટિ, પોતાનો આગવો અવાજ પ્રકટ કરવાનો હક છે. નવા માધ્યમ, નવા છંદ, જેમ કે સ્વૈરવિહારી છંદ, એ બધું અજમાવાનો એને અધિકાર છે. આવા પ્રયોગોને સીધા વેશ્યાગીરી કહી દેવા એ કેવું?
આ તો ખરેખર બે અલગ વિચારધારાની ટક્કર છે. અને અંતે જોશી વિષ્ણુભાઈની સૈદ્ધાંતિક ભૂમિકા પર પણ આવે છે ને, પેલી ક્રોચે કોલિંગવુડવાળી વાત.
હા, જોશી ઇશારો કરે છે કે વિષ્ણુભાઈ કદાચ ક્રોચે અને કોલિંગવુડ જેવા પાશ્ચાત્ય વિચારકોથી પ્રભાવિત છે. આ લોકો માનતા હતા કે કલા મુખ્યત્વે કલાકારના મનમાં થતી એક આંતરિક સ્ફૂરણા, એક ઇન્ટ્યુશન છે,
અને એને બહાર વ્યક્ત કરવાની પ્રક્રિયા એટલે કે ટેકનિક, માધ્યમનો ઉપયોગ, એ બધું ગૌણ છે.
હા, એમના મતે એ ગૌણ હતો. અને સુરેશ જોશી આ વિચારધારા સાથે જ મૂળભૂત રીતે અસંમત છે. એ દલીલ કરે છે કે આ અભિગમ કલા સર્જનમાં માધ્યમ, ભાષા હોય, રંગ હોય, પથ્થર હોય, અને ટેકનિક એટલે કે રચના કૌશલ્ય, ઘડતર, એના મહત્વની સદંતર ઉપેક્ષા કરે છે. જોશી માને છે કે સ્ફૂરણા અને અભિવ્યક્તિ, વિચાર અને માધ્યમ એ અલગ નથી, એ જોડાયેલી પ્રક્રિયા છે. ટેકનિક વગર તો કલા શક્ય જ નથી. એટલે એમણે વિષ્ણુભાઈની વિવેચન દ્રષ્ટિના મૂળમાં રહેલી ફિલોસોફીને જ પડકારી.
તો આખા વિશ્લેષણમાં સુરેશ જોશીના કેટલાક મુખ્ય વિચારો વારંવાર સામે આવે છે. એક તો પેલી સંજ્ઞાઓનો ઉપયોગ, સૌષ્ઠવ સંપન્ન, કૌતુકરાગી, એમને લાગે છે કે આ શબ્દો ઉપરછલ્લા છે.
બરાબર, કૃતિના ઊંડાણ કે એની કલાત્મક સિદ્ધિને બરાબર પકડતા નથી. બીજો મુદ્દો છે જાગૃત કલાકાર કોને કહેવાય. નાનાલાલના સંદર્ભમાં એમનો મત વિષ્ણુભાઈથી સાવ જુદો.
જોશીના મતે જાગૃત કલાકારમાં વાણી અને ભાવનો મેળ હોય, કોરો વાગાડંબર નહીં, રચના પ્રત્યે સભાનતા હોય, શિસ્ત હોય.
ચોક્કસ, અને આ બધાની પાછળ એમની પોતાની વિવેચન પદ્ધતિ દેખાય છે, પેલી સ્વરૂપનિષ્ઠ ફોર્માલિસ્ટ પદ્ધતિ.
હા, એટલે કે કૃતિ શું કહે છે, કોન્ટેન્ટ, એના કરતાં કેવી રીતે કહે છે, ફોર્મ, એના પર વધુ ભાર, બંધારણ, ભાષા, રચનારીતિ, એ બધું કેન્દ્રમાં.
બિલકુલ, અને આ જ દ્રષ્ટિને કારણે તેઓ કલામાં પ્રયોગશીલતાના આટલા મોટા હિમાયતી છે. કલાકારે માધ્યમની શક્યતાઓ ચકાસવી, નવા રસ્તા શોધવા, સ્વૈરવિહાર કરવો, આ બધું જરૂરી છે એમના મતે.
જે વિષ્ણુભાઈના કદાચ થોડા સંરક્ષણાત્મક કહી શકાય એવા અભિગમથી સાવ જુદું પડે છે.
એકદમ જુદું. અને પેલી ક્રોચેવાળી વાત પણ મહત્વની છે. જોશી ખાલી નિષ્કર્ષો સામે વાંધો નથી ઉઠાવતા, પણ વિષ્ણુભાઈના વિવેચન પાછળની ફિલોસોફીને જ પડકારે છે
કે ભાઈ, કલા ખાલી મનનો ભાવ નથી, એને મૂર્ત રૂપ આપવાની કારીગરી પણ એટલી જ મહત્વની છે.
હા, જોશી માટે ઇન્ટ્યુશન અને એક્સટર્નલાઇઝેશન એટલે કે આંતરિક સ્ફૂરણા અને બાહ્ય અભિવ્યક્તિ, ટેકનિકે અલગ નથી, એ સાથે જ ચાલે છે. માધ્યમ અને ટેકનિકે સર્જન પ્રક્રિયાનો અભિન્ન ભાગ છે, એને ઉતરતા ના ગણી શકાય. આ એમના વિવેચનનો પાયો છે.
તો પછી આ લેખની અસર કેવી રહી હશે? વિષ્ણુભાઈ જેવા સ્થાપિત આદરણીય વિવેચકને આટલી સીધી રીતે પડકારવા, એ સમય તો મોટી વાત ગણાઈ હશે.
નિશંકપણે, આ ખાલી બે વિવેચકો વચ્ચેનો મતભેદ નહોતો, આ તો એક રીતે ગુજરાતી સાહિત્ય અને વિવેચન કઈ દિશામાં જશે એનો સૈદ્ધાંતિક સંઘર્ષ હતો. જોશીએ આ લેખ દ્વારા પરંપરાગત, ક્યારેક નૈતિકતાવાદી કે વ્યક્તિલક્ષી લાગતા વિવેચનની સામે એક નવો આધુનિક વિકલ્પ મૂક્યો,
જે કલાકૃતિના સ્વરૂપ, રચના, ભાષા પર કેન્દ્રિત હોય એવો વિકલ્પ.
હા, માધ્યમ પ્રત્યે સભાન હોય એવો. આનાથી ગુજરાતી વિવેચનમાં આધુનિક સ્વરૂપલક્ષી અભિગમો માટે એક મજબૂત પાયો નંખાયો.
તો એમ કહી શકાય કે આના લીધે નાનાલાલ, મુનશી જેવા સ્થાપિત લેખકોનું પુનઃમૂલ્યાંકન કરવાની અને પેલી નવી પેઢીના પ્રયોગશીલ કવિઓ તરફ વધુ ખુલ્લા મને જોવાની જરૂરિયાત ઊભી થઈ હશે?
જરૂર. જોશીનો ભારે હતો કે કૃતિ પોતે શું કહે છે એ જુઓ, લેખકનો ઈરાદો શું હતો કે સમાજ પર શું અસર થઈ, એના કરતાં કૃતિની આંતરિક રચના, એની ભાષાકીય ખૂબી ખામી, એનું ઝીણવટભર્યું વિશ્લેષણ કરો.
પેલું ક્લોઝ રીડિંગવાળું?
હા, એ સૂક્ષ્મ વાચન પર ભાર મૂકવાની વાત. એ અભિગમ ગુજરાતી વિવેચનમાં ત્યારે પ્રમાણમાં નવો હતો અને એની લાંબા ગાળાની અસર પડી.
જો કે એ પણ કહેવું પડે કે સુરેશ જોશી પોતે પણ મિજાજના પાકા હતા. એમની ભાષા પણ ઘણી તીખી હોય છે. આ લેખમાં જ તેઓ વિષ્ણુભાઈના વલણને અનુદારતા અને ઉન્નાસિકા વૃત્તિ કહેતા અચકાયા નથી.
હા, બિલકુલ. અને પેલી ચિત્રકળા શિલ્પકળાવાળી વાતમાં જે શબ્દો વપરાયા વિષ્ણુભાઈ માટે વેશ્યાગીરી અને એના જવાબમાં જોશી દ્વારા હિંસા વૃત્તિના દર્શન, એ બતાવે છે કે ચર્ચા કેટલી ગરમાગરમ અને ભાવનાત્મક બની ગઈ હતી. આ શબ્દો જોશીની પોતાની પ્રતિબદ્ધતા અને કદાચ એમના પોતાના આગ્રહો પણ બતાવે છે. જોશીની ભાષા પોતે જ એક અભ્યાસનો વિષય છે.
અને લેખના અંતે જોશી પોતે સ્વીકારે છે કે વિષ્ણુભાઈની વિવેચના પાછળની સૈદ્ધાંતિક ભૂમિકાની, એટલે કે ક્રોચે વગેરેના પ્રભાવની, હજુ ઊંડી તપાસ ભવિષ્યમાં કરવાનો એમનો ઈરાદો છે.
આનો શું મતલબ? કે આ લેખ એક શરૂઆતનો પ્રતિભાવ વધુ હતો. કદાચ એમ કહી શકાય આ લેખ એક તત્કાલીન પ્રતિક્રિયા તરીકે વધુ મહત્વનો છે. જો કે એમાં જે મુદ્દા ઉઠાવ્યા છે એ જોશીના સમગ્ર વિવેચન કાર્યમાં કેન્દ્રમાં રહ્યા છે. અને એક મજાની વાત એ પણ છે કે જોશી શરૂઆતમાં લેખકોને બે બે કે ત્રણ ત્રણના ગુચ્છમાં મૂકીને વાત કરવાની વિષ્ણુભાઈની પદ્ધતિની ટીકા કરે છે. પણ લેખમાં આગળ જતા તેઓ પોતે નવી પેઢીના કવિઓ નિરંજન, રાજેન્દ્ર, ઉષણસ, જયંત ને એક જૂથ તરીકે જ સંબોધે છે. એટલે ક્યારેક આવું પણ બને.
હા, એ ખરું. તો આ ચર્ચા અને જોશીની દલીલોને વધુ સ્પષ્ટ કરવા એમના પોતાના કેટલાક વાક્યો યાદ કરી લઈએ. જેમ કે લેખકોના વર્ગીકરણ સામેનો વાંધો. લેખકોને બે બે કે ત્રણ ત્રણના ગુચ્છમાં સાથે લઈને વાત કરવાથી કશીક સુવિધા પ્રાપ્ત થતી હશે, પણ તે ચોકસાઈને ભોગે એમ આપણને લાગ્યા વિના રહેતું નથી.
અને સ્વરૂપ નિષ્ઠા પરનો એમનો ભાર આ વાક્યમાં કેટલો સ્પષ્ટ છે. આપણે તો વસ્તુપરાયણતામાં એવા તો ભરાઈ ગયા છીએ કે રચના વડે વસ્તુ આકાર લે ને એ આકાર વસ્તુના રહસ્યનું ઉદ્ઘાટન કરે એમ કોઈ કહે તો કાન દઈને સાંભળવાનું પણ મુનાસિબ લેખતા નથી. અહીં વસ્તુપરાયણતા એટલે કન્ટેન્ટ પર વધુ પડતો ભાર.
અને પેલું પ્રયોગશીલતાના બચાવવાળું વાક્ય તો ખરેખર યાદ રહી જાય. પ્રયોગ નહીં થાય તો જે હાણ થશે તેને મુકાબલે આ પ્રયોગોથી થતી હાણ કશી વિસાતમાં નથી. જાણે આધુનિક કલાકારનો મેનિફેસ્ટો.
બિલકુલ. અને પેલી આધુનિક કળાની ટીકા સામેનો રોષ આ પ્રશ્નમાં જુઓ. એ પ્રયોગો ધ્યાન ખેંચવાની છબીલી વેશ્યાગીરી માત્ર છે એમ કહીને ભાંડવાની હદે જવાનું અનિવાર્ય બની રહે છે ખરું? આ પ્રશ્ન જ જવાબ આપી દે છે કે ના, આવું કરવું યોગ્ય નથી.
અને છેલ્લે ક્રોચેની વિચારધારા અંગે એમની સૈદ્ધાંતિક અસંમતિ. આ દ્રષ્ટિબિંદુ રૂપનિર્મિતિના આખા વ્યાપારને ગૌણ ઠેરવીને એની પાયાની સમસ્યાઓની નરી ઉપેક્ષા કરે છે. એટલે કે જે દ્રષ્ટિ ટેકનિકને ગૌણ ગણે એ કલાસર્જનને જ બરાબર સમજતી નથી.
સુરેશ જોશી અને વિષ્ણુપ્રસાદ ત્રિવેદી વચ્ચેનો આ જે સંવાદ અથવા કહો કે વિવાદ છે એ આજે પણ ગુજરાતી સાહિત્યના અભ્યાસીઓ માટે બહુ જ મહત્વનો છે. કેમ? કારણ કે એ વિવેચનના બે પાયાના અને ઘણીવાર સામસામાં આવી જતા અભિગમો વચ્ચેનો તણાવ ખુલ્લો પાડે છે.
એક તરફ પરંપરા, સ્થાપિત મૂલ્યો, સાહિત્ય પાસેથી નૈતિક અપેક્ષાઓ રાખતો અભિગમ,
અને બીજી તરફ આધુનિક કલાકૃતિના સ્વરૂપ અને સ્વાયત્તતા પર ભાર મૂકતો પ્રયોગશીલતાને આવકારતો અભિગમ.
આ બે વચ્ચેનો સંઘર્ષ અહીં દેખાય છે.
એટલે આ ખાલી ભૂતકાળની ચર્ચા નથી, આજે પણ આમાંથી શીખવા મળે છે. જેમ કે સાહિત્યિક મૂલ્યાંકન ક્યારે સ્થિર કે છેવટનું નથી હોતું. દરેક પેઢી, દરેક નવો વિચાર પ્રસ્થાપિત મંતવ્યોને પડકારી શકે છે અને કદાચ પડકારવા પણ જોઈએ.
સાચી વાત.
અને પેલો પરંપરા અને પ્રયોગ વચ્ચેનો સંઘર્ષ તો આજેય કલાના દરેક ક્ષેત્રમાં ચાલુ જ છે, નહીં?
બિલકુલ.
અને જોશીએ જે પ્રશ્નો ઉઠાવ્યા હતા એ આજે પણ એટલા જ પ્રસ્તુત છે. કૃતિનું મૂલ્યાંકન શેના આધારે કરવું? સ્વરૂપ કે વિષય? કલામાં નવીનતાનું, પ્રયોગનું સ્થાન શું? વિવેચકની ભાષા કેવી હોવી જોઈએ? ખાલી મૂલ્યાંકન કરતી કે વિશ્લેષણ કરતી? કલાનો હેતુ ફક્ત સૌંદર્ય કે આહલાદ છે કે પછી જીવનના જટિલ, અપ્રિય સત્યોને પણ ઉજાગર કરવાનો છે?
આ બધા એવા સવાલો છે જેના સીધા જવાબ નથી, પણ વિચારતા રહેવું પડે.
ચોક્કસ. અને આ લેખમાં જે રીતે અલગ અલગ લેખકો અને કૃતિઓનું વિશ્લેષણ થયું છે એ પદ્ધતિ અને એમાંથી જે વિચારો નીકળ્યા એને આજના સાહિત્ય, ફિલ્મો, નાટકો કે બીજી કળાઓના વિશ્લેષણમાં પણ કામે લગાડી શકાય.
ખાસ કરીને જ્યારે કોઈ નવું, અપરંપરાગત કદાચ વિવાદાસ્પદ સર્જન સામે આવે ત્યારે એનું મૂલ્યાંકન કઈ રીતે કરવું એ વિચારવા માટે આ ચર્ચા એક સારો અતપ્રાવનાત પુંથ, એક પ્રસ્થાન બિંદુ બની શકે છે.
ઐતિહાસિક રીતે જોઈએ તો સુરેશ જોશીનો આ લેખ 1960ના દાયકામાં ગુજરાતી સાહિત્યમાં જે આધુનિકતાવાદી ચળવળ ચાલી રહી હતી એના કેન્દ્રમાં છે. એ આખો સમયગાળો જ સાહિત્યમાં સ્વરૂપ, ભાષા, અભિવ્યક્તિની નવી રીતો પરના પ્રયોગોનો હતો અને સુરેશ જોશી એના મુખ્ય પ્રવર્તકોમાંના એક હતા.
અને આ લેખમાં જેમની વાત થઈ, ગોવર્ધનરામ, મુનશી, નાનાલાલ, કાંત, મેઘાણી, સુંદરમ, રાજેન્દ્ર શાહ, નિરંજન ભગત, આ બધા તો ગુજરાતી સાહિત્યના આધારસ્તંભ જેવા છે. એમનું જુદી જુદી દ્રષ્ટિએ સતત પુનઃમૂલ્યાંકન થતું રહે એ જ સાહિત્યને જીવંત રાખે છે.
બરાબર. આ લેખ એ પુનઃમૂલ્યાંકનની પ્રક્રિયાનું એક ઉત્તમ ઉદાહરણ છે. ભલે આ લેખ એક વક્તવ્યની ટીકા છે, પણ એમાં જે વિચારો છે એ સુરેશ જોશીના બીજા વિવેચન ગ્રંથો કિંચિત, ગુજરાતી કવિતાનો આસ્વાદ, કાવ્યચર્ચા, એમાં જે સ્વરૂપનિષ્ઠ સિદ્ધાંતો એમણે વિકસાવ્યા એની સાથે સુસંગત છે.
અને વધુ ઊંડાણ માટે વિષ્ણુપ્રસાદ ત્રિવેદીના પોતાના ગ્રંથો પણ જોવા જેવા ખરા.
હા, જેમ કે વિવેચના કે અર્વાચીન ચિંતનાત્મક ગદ્ય, એ વાંચવાથી બંને પક્ષની દ્રષ્ટિ વધુ સ્પષ્ટ થાય.
સરસ. તો આ આખી વાતચીતને અંતે મુખ્ય કયા મુદ્દાઓ ખાસ યાદ રાખવા જેવા છે? પહેલો અને સૌથી સ્પષ્ટ મુદ્દો તો એ કે સુરેશ જોશી વિષ્ણુભાઈ ત્રિવેદીના સાહિત્યિક મૂલ્યાંકનો, એમની પદ્ધતિ, પરિભાષા અને ખાસ કરીને નવા પ્રયોગો પ્રત્યેના વલણ સાથે મૂળભૂત રીતે અસંમત હતા.
બીજું, આ લેખ બે વિરોધાભાસી વિવેચન દ્રષ્ટિઓ, એક પરંપરા અને સ્થાપિત મૂલ્યો પર ભાર મૂકતી અને બીજી કલાકૃતિના સ્વરૂપ, સ્વાયત્તતા અને પ્રયોગશીલતા પર ભાર મૂકતી આધુનિક દ્રષ્ટિ, આ બે વચ્ચેનો સંઘર્ષ બહુ જ સ્પષ્ટ અને નાટકીય રીતે રજૂ કરે છે. આ બૌદ્ધિક ટક્કર જ આ લેખને આજે પણ વિચાર પ્રેરક બનાવે છે.
અને ત્રીજું અને કદાચ સૌથી મહત્વનું, આ ચર્ચાએ બતાવે છે કે સાહિત્યિક વિવેચન કોઈ બંધિયાર વસ્તુ નથી. કોઈ પણ કૃતિ કે લેખકનું મૂલ્યાંકન છેવટનું ન હોઈ શકે. દરેક પેઢીએ પોતાના સમય અને સમજણ પ્રમાણે સાહિત્યને ફરીથી જોવું, તપાસવું, મૂલવવું પડે છે.
હા, સુરેશ જોશીનું આ વિવેચન એ સતત ચાલતી રહેતી પુનઃમૂલ્યાંકનની જીવંત પ્રક્રિયાનું એક ઉત્તમ ઉદાહરણ છે.
બરાબર.
એટલે સુરેશ જોશીનું આ વિવેચન ખાલી વિષ્ણુભાઈના વક્તવ્યની ખંડનાત્મક સમીક્ષા નથી, એ તો એ સમયના ગુજરાતી સાહિત્ય અને વિવેચનને એક નવી દિશા ચીંધવાનો, એક નવો રસ્તો ખોલવાનો મજબૂત પ્રયાસ હતો. ભલે એની ભાષા ક્યારેક તીખી લાગે, પણ એ જે પ્રશ્નો ઊભા કરે છે તે ગુજરાતી સાહિત્યના કોઈ પણ ગંભીર અભ્યાસીને વિચારતા કરી મૂકે એવા છે.
આપણે જોયું કે કેવી રીતે એક વિવેચનાત્મક લેખ ફક્ત એક ભાષણની પ્રતિક્રિયા ન રહેતા સાહિત્યના ઇતિહાસ, મૂલ્યાંકનના ધોરણો, કલાના હેતુ વિશે જ મૂળભૂત પ્રશ્નો ઊભા કરી શકે છે. આ સાંભળ્યા પછી શ્રોતાઓ પણ વિચારી શકે કે આજના સમયમાં જ્યારે કલા અને સાહિત્યમાં રોજે રોજ નવા, ક્યારેક ચોંકાવનારા, ક્યારેક સમજવા અઘરા એવા પ્રયોગો થઈ રહ્યા છે,
હા, સતત કંઈક નવું આવતું રહે છે,
ત્યારે એમનું મૂલ્યાંકન કયા આધારે થવું જોઈએ? શું આપણા જૂના માપદંડો પૂરતા છે કે પછી નવા પ્રયોગોને સમજવા માટે નવા દ્રષ્ટિકોણ અને કદાચ નવી પરિભાષાની પણ જરૂર છે? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે. આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.